ઈ સંપત્તિને ઈ કપડામાં વીંટી ભારો બાંધી જ્યારે નાભા ઘરે પાછો ફરે ત્યારે શિવજી પ્રકટ થાય. બહુ લાંબી કથા છે, પણ કહેવાનું એટલું છે કે નાભાગનું જીવન નીતિમય હતું. ક્યારેય જીવનમાં કે ધંધામાં કે કોઈ પણ જગ્યાએ ખોટું નહોતું કર્યું. એટલા માટે નાભાગને એના પિતાના આશીર્વાદથી કહેવાય છે એટલી સંપત્તિ પ્રાપ્ત થઈ. બોલા ત્રણ ભાઈઓને મળીને જેટલી સંપત્તિ નહોતી એટલી એક નાભાગ પાસે આવી ગઈ. અને સંપત્તિ આવી ગઈ એ મોટી વાત નથી, એ નીતિમય જીવનને કારણે એ નાભાગનો પુત્ર આ સંસારનો પરાક્રમી અને ભગવાનનો મહાભાગવત ભક્ત અંબરીશ મહારાજના રૂપે જન્મ થયો. જો નીતિમય જીવન હોય ને એના ઘરે આવી સંતાનો પ્રાપ્ત થાય. એ અંબરીશ મહારાજ સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયો વાંચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને કરો હરે મંદિર માર્જનાદશુ શ્રુતિમ ચકારા ચ્યુત સત કથો દયે. પરાક્રમી રાજા અને ભગવાનના મહાભાગવત પરમ ભક્ત જેના હાથ ચાલતા તો ભગવાનની સેવામાં ચરણ ભગવાનના મંદિરમાં, જેના કાન નિરંતર ભગવાનની કથા સાંભળવામાં લાગ્યા રહેતા, નિરંતર ભગવાનની ભક્તિ કરે અને એવા મહારાજ અંબરીશ એક દિવસ એકાદશી વ્રત નું પાલન કર્યું અને બીજા દિવસે દ્વાદશીના દિવસે જ્યારે પારણ કરવા માટે બેઠા દુર્વાસા ઋષિ એમના શિષ્યોને લઈને પધાર્યા. એ પારણનો સમય વીતી રહ્યો હતો. અંબરીશ મહારાજે જળ પી લીધું. દુર્વાસા મુનિ એ જળ પીવાના કારણે દુઃખી થયા અને અંબરીશ મહારાજને મારવા માટે કૃત્ય ઉત્પન્ન કરી. પણ અંબરીશ મહારાજ ભગવાનના ભક્ત અને ભગવાન એના ભક્તનો વાળ પણ વાંકો ન થવા દે. એ સમયે ભગવાન શ્રી વિષ્ણુનું સુદર્શન ચક્ર ત્યાં પ્રગટ થયું. એ કૃત્યાને નષ્ટ કરી નાખી અને કૃત્યાને નષ્ટ કર્યા પછી એ અંબરીશ મહારાજનો અપરાધ કરવાવાળા દુર્વાસા મુનિ પાછળ દોડ્યું. દુર્વાસા આગળ આગળ, સુદર્શન પાછળ પાછળ, અનેક અનેક લોકોમાં જાય. કૈલાસમાં શિવજી પાસે જાય. શિવજી કે હું તમારી રક્ષા નહીં કરી શકું, કારણ કે તમે એક ભક્તને હેરાન કર્યા છે, વૈષ્ણવ અપરાધ કર્યો છે. બ્રહ્મલોકમાં જાય. બ્રહ્માજી કે તમે એક મિનિટ અહીંયા ઉભા નહીં રહેતા, હું તમારી રક્ષા તો નહીં જ કરી શકું, પણ તમે જો વધારે અહીંયા ઉભા રહેશો તો સુદર્શન ચક્રથી મારું લોક સળગીને ભસ્મ થઈ જશે. સ્વાગત. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મારું લોક સળગીને ભસ્મ થઈ જશે, તમે અહીંયાથી નીકળો. અનેક અનેક જગ્યાએ જ્યારે એને રક્ષા ન મળી ત્યારે દુર્વાસા ઋષિ અંતે વૈકુંઠમાં ભગવાન પાસે ગયા. પ્રભુ હવે તમે જ રક્ષા કરો, આ તમારું સુદર્શન મારી પાછળ છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે દુર્વાસાજી કદાચ તમે મારો અપરાધ કર્યો હોત હું તમને ક્ષમા કરી દેત, પણ તમે મારા ભક્તોનો અપરાધ કર્યો છે. ભક્તો ક્યારેક જીવનમાં આપણાથી ભગવાન પ્રતિ કંઈક ભૂલ થઈ જાય, ભગવાનને કંઈક કહેવા જાય, ભગવાનને કદાચ ખોટું કહી દીધું હોય, ભગવાન એક વખત સહન કરી લે, પણ ભક્તોને જો આપણે દુઃખી કરીએ ભગવાન સહન નહીં કરી શકે. ભગવાને કીધું દુર્વાસાજી હું તમારી રક્ષા નહીં કરી શકું, કારણ અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તને અધીન છું. સાધવો હૃદય મહ્યમ, તમે એમ કહો છો કે હું તમારી ઉપર દયા કરું, પણ દુર્વાસાજી જ્યાંથી દયા ઉત્પન્ન થાય છે ને દયા હૃદયથી ઉત્પન્ન થાય, અને તમે તો હૃદયને સળગાવી નાખ્યું છે. મારા ભક્તો મારા હૃદય છે અને એ મારા ભક્તને તમે મારવાનો પ્રયાસ કર્યો છે. દુર્વાસાજી હું તમને રક્ષા નહીં આપી શકું. જો તમારે તમારી રક્ષા કરવી હોય તો એ ભક્ત પાસે જાઓ, એ કદાચ તમારી ઉપર કૃપા કરી દે તો તમારી રક્ષા થઈ જશે. એ સમયે દુર્વાસાજી દોડતા દોડતા મહારાજ અંબરીશ પાસે આવે. क्षमा याचना करे। अम्बरीश महाराज ई सुदर्शन चक्र ने प्रणाम करे अने प्रार्थना करे, जो मैं मारा जीवन में साची भक्ति करी होय, मारा जीवन नी भक्ति नो पूरेपूरु फल हूँ आ दुर्वासा मुनि ने आपू छू, तमे अहींथी पाछा वया जाओ। અને એ સમયે સુદર્શન ચક્ર પાછું જાય અને ભાગવતમાં ચાર શ્લોકમાં દુર્વાસાજી ભક્તોની મહિમા ગાય છે। દુર્વાસાજી કે આજે મને ખબર પડી આ અનંત કોટી બ્રહ્માંડનો ઈશ્વર પરબ્રહ્મ, જેના એક ઈશારાથી અનંત કોટી બ્રહ્માંડનું પ્રલય સર્જન પાલન થઈ જાય, એ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો રથ શા માટે ચલાવે છે મને આજે ખબર પડી। એ પરબ્રહ્મ, એ ઈશ્વર, એ 2000ની નોકરી કરવાવાળા ડ્રાઈવરનું કામ શા માટે કરે છે એ આજે ખબર પડી કે આ અર્જુન પાંડવ ભગવાનના ભક્ત કેટલા મહાન હોય છે એ આજે મેં જોયું। અદ્ભુત વૈષ્ણવની મહિમા અદ્ભુત છે, વૈષ્ણવ મહાન છે। વૈષ્ણવની મહાનતા શા માટે? કારણ કે વૈષ્ણવો બીજાના દુઃખને સમજે છે। મેતા નરસિંહે ગાયું છે ને, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર આઈ જાણે, જે બીજાના દુઃખને જાણે, જે બીજાની સ્થિતિને સમજે। અને મેતા નરસિંહે અહીંયા સુધી કહી દીધું કે જે બીજાની ઉપર કૃપા કરે છતાં પણ મનમાં અભિમાન ન આવે। આ તો 10 રૂપિયા પેટીમાં નાખ્યા હોય ને તો જમીનથી 2 ફૂટ ઉપર હાલતો હોય, આપણે કંઈક દાન કર્યું છે, આને વૈષ્ણવ ન કહેવાય। વૈષ્ણવ તો મોટા મોટા કામ કરી નાખે છતાંય એના મનમાં એવું હોય કે મેં કાંઈ નથી કર્યું, મેં તો કુછ કામ કા નહીં હું, હૃદયમાં નમ્રતા હોય, આ છે વૈષ્ણવ। ભક્તો, કહેવાનો તાત્પર્ય એ છે, જો જીવન નીતિમય હોય, આપણે આપણા જીવનના કાર્યો નીતિથી કર્યા હોય તો આવવાવાળી જે સંતાન છે એ મહાન ઉત્પન્ન થાય। રાજા હરિશ્ચંદ્ર એક મહાન ભક્ત, એ હરિશ્ચંદ્રના પુત્ર રોહિત, રોહિતના હરિત, હરિતના ચંપ, ચંપના સુદેવ, સુદેવના વિજય, વિજયના ભરૂક, ભરૂકના વૃક અને વૃકના પુત્ર થયા બાહુક। આ પગ જે છે ને બાહુક નામના પુત્ર, એમની અનેકો પત્ની હતી। એકવાર રાજા બાહુક યુદ્ધ કરવા માટે રણભૂમિમાં ગયા અને રણભૂમિમાં યુદ્ધ કરતા કરતા એમનું મૃત્યુ થઈ ગયું। એમની 100 પત્ની હતી, 100 પત્નીમાંથી એક પત્ની ગર્ભવતી હતી। એ 99 પત્નીએ મીટિંગ કરીને વિચાર કર્યો કે જો આ એક પતિના ગર્ભેથી બાળક ઉત્પન્ન થઈ ગયું તો એ બાળક રાજા બનશે, એની માં રાજમાતા બનશે અને આપણે બધી દાસી બની જશું, તો હવે શું કરું? એક કામ કરીએ, એ પુત્રને આપણે મારી નાખીએ। કેવી રીતે મારશું? ભોજનમાં વિષ નાખી અને ખવડાવી દેશું, મરી જશે। એ ભોજનમાં વિષ નાખ્યું, એ બાહુકની ગર્ભવતી પત્નીને ભોજન ખવડાવ્યું, પણ સૂર્યવંશના રાજાઓ પર ભગવાનની અદ્ભુત કૃપા, એ વિષયુક્ત ભોજન તો ખાધું પણ એ વિષનો પ્રભાવ એ બાળક ઉપર ન પડ્યો। કહેવાય છે કે જ્યારે એ બાળક ગર્ભમાંથી જન્મ લીધો, એ વિષ જે ખવડાયું હતું એ વિષ હાથમાં લઈને બહારો નીકળ્યો। વિષને સંસ્કૃતમાં ગર કહેવાય, કારણ કે એ બાળક ગરની સાથે જન્મ લીધો એટલે એ બાળકનું નામ થયું સગર, સ એટલે સાથે સાથે, ગર એટલે વિષ, જેનો જન્મ વિષ સાથે થયો એનું નામ થયું સગર। રાજા સગર રાજાની 2 પત્ની સુમતી અને કેશિની, આ સુમતી નામની પત્નીથી 60,000 પુત્રોને ઉત્પન્ન કર્યા। રાજા સગરે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા, 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલુ હતો, બસ ઇન્દ્ર બનવામાં 1 યજ્ઞ બાકી। અશ્વમેઘ યજ્ઞ કરવા માટે ઘોડો એ સંસારમાં ફરી રહ્યો હતો, ઇન્દ્રએ એ ઘોડાને ચોરી ભગવાન કપિલ દેવના આશ્રમે ગંગા સાગરે બાંધી દીધો। રાજા રાહ જોવે પણ ઘોડો આવે નહીં। રાજા સગર એમના 60,000 પુત્રને મોકલે, જાઓ અને ગમે ત્યાંથી ઘોડો ગોતીને આવો. ઘોડો મળે નહીં, રાજા આદેશ આપે આકાશ પાતાળ એક કરી નાખો. આ 60,000 પુત્ર પૃથ્વી ખોદવા મળે, ખોદતા ખોદતા બીજે પાર નીકળે. કહેવાય છે કે સગરના 60,000 પુત્ર દ્વારા આ જેટલી પૃથ્વી ખોદાણી એમાં પાણી ભરાણું, અને પાણી ભરાણ્યા પછી એનું નામ સાગર થયું. શા માટે? કારણ કે આ સાગર સગરના પુત્ર દ્વારા ઉત્પન્ન થયો છે. આ છે ઇતિહાસ. અને અંતે એ ગંગા સાગર જ્યારે પહોંચ્યા, એ ભગવાન કપિલ દેવની કુટિયામાં એ ઘોડો બંધાયેલો હતો. ઘોડો તો લઈ લીધો, પણ ભગવાન કપિલ દેવનો અપરાધ કર્યો કે આ સાધુને ઘોડાની શું જરૂર હશે. મનમાં ખોટા વિચારો થયા ને ભગવાનનો અપરાધ કરવાને કારણે એ 60,000 પુત્ર સળગીને ભસ્મ થઈ ગયા, રાખ થઈ ગયા. રાજાને ખબર પડી, હવે યજ્ઞ તો પડતો રહ્યો પણ આ પુત્રનું કમોત થયું, અવગતિએ ગયા, એનું શું? રાજાએ પોતાના 60,000 પુત્રનો ઉદ્ધાર કરવા માટે અનેક પ્રયાસ કર્યા પણ થયો નહીં. એ 60,000 પુત્રનો એક ભાઈ જેનું નામ હતું અસમંજસ, એ અસમંજસે પ્રયાસ કર્યો એમના ભાઈઓનો ઉદ્ધાર કરવા માટે, પણ એનાથી પણ આ કાર્ય સંભવ ન થયું. અસમંજસનો પુત્ર જેનું નામ અંશુમાન હતું, આ અંશુમાન ભગવાન કપિલદેવ પાસે ગયા, પ્રાર્થના કરી, અમારા દાદાઓથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે, એ અપરાધથી મુક્ત કરવા, એમને સદગતિ આપવા માટે અમારે શું કરવું? ભગવાન કપિલદેવે કીધું, હા, તમારા 60,000 દાદાઓ અવગતિએ ગયા છે, પણ જો એના અસ્થિ ગંગામાં પધરાવવામાં આવે તો એનો ઉદ્ધાર થઈ જાય. પણ દુઃખની વાત એ હતી, ત્યારે ગંગા પૃથ્વી ઉપર નહોતી આવી, ત્યારે આ ગંગા નદી બ્રહ્મલોકમાં હતી. એ બ્રહ્મલોકમાં કેવી રીતે આવી? આજે બપોરે વામન જન્મ થયો, ભગવાન વામને એક ભક્તિ નીચેના લોકોને માપ્યા, બીજા ભક્તિ જ્યારે ઉપરના લોકોને માપતા હતા, બ્રહ્મલોક સુધી ભગવાન વામનનો અંગૂઠો ગયો, અને એ અંગૂઠો થોડો ઉપર થવાથી આ ભૌતિક જગતનું જે પડ છે એ પડ ફૂટી ગયું, અને ઉપર જે વિરજા નદી છે કારણ સમુદ્ર એનું જળ નીચે આવ્યું. એ પવિત્ર બ્રહ્મ દ્રવ જળ નીચે આવવાથી બ્રહ્માજીએ જળ બ્રહ્મલોકમાં પોતાના કમંડલમાં ધારણ કરી લીધું. ભગવાનનું ચરણોદક જળ બ્રહ્મલોકમાં આવ્યું છે, પણ હવે એને પૃથ્વી ઉપર લાવવાનું છે. અંશુમાને પ્રયાસ કર્યો પણ ગંગાને બ્રહ્મલોકથી પૃથ્વી પર ન લાવી શક્યા. ત્યારબાદ અંશુમાનના પુત્ર થયા જેનું નામ દિલીપ. રાજા દિલીપે અનેક પ્રયાસ કર્યા પણ ગંગાને પૃથ્વી પર ન લાવી શક્યા. અને રાજા દિલીપના પુત્ર થયા ભગીરથ. આ ભગીરથે તપસ્યા કરી, ગંગા દેવીને પ્રકટ કર્યા, અને ગંગા દેવીને કીધું, તમે બ્રહ્મલોકથી પૃથ્વી લોક પર આવો કે જેનાથી અમારા પૂર્વજો, અમારા 60,000 પિત્રોનો ઉદ્ધાર થાય. ગંગા કે હું પૃથ્વી ઉપર તો આવું, પણ મારી બે શરત છે. શું? હું બ્રહ્મલોકથી પૃથ્વી લોક ઉપર આવીશ તો મારી ધારા એટલી પ્રચંડ હશે, મારો વેગ એટલો પ્રચંડ હશે, આ પૃથ્વીને તોડી હું પાતાળ લોકમાં વહી જઈશ. એટલે મારી પહેલી શરત એ છે, મને ધારણ કરવા માટે, મારા ફોર્સને ઓછો કરવા માટે તમે કંઈક કરો. ત્યારે ભગીરથ ભગવાન ભોલેનાથ શિવજી પાસે જાય છે. શિવજીને પ્રાર્થના કરે, પ્રભુ ગંગા કો લાના ચાહતે હૈ ઓર ઉનકે વેગ કો ઉનકી ધારા કો રોકના હૈ, આપ કુછ કીજીએ. શિવજીને કહા, કોઈ વાત નહીં, ગંગા કો કહ દો હમારી જટા મેં આયે, હમ હમારી જટા મેં ગંગા કે વેગ કો સહન કરેંગે. વિચાર કરો ભક્તો, ઈ સમયે શિવજી અનેક ઉપાય કરી શકતા હતા, ચટાઈ મૂકી યા કોઈ પણ પાત્ર મૂકી ગંગાને ઉતારી શકતા હતા, એણે ગંગાને મસ્તકમાં જ કેમ ધારણ કરી? ભાગવતમાં પ્રશ્ન જ્યારે પરીક્ષિત મહારાજે પૂછ્યો, સુખદેવ ગોસ્વામી કહે છે કે શિવજી ગંગાની મહિમા જાણતા હતા. શિવજીએ વિચાર કર્યો કે આ કોઈ સાધારણ જળ નહીં, અરે આ જળમાં તો ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ થયા છે, અને આવા જળને તો મસ્તક ઉપર ધારણ કરાય, કહો તો ગંગા કો મેરે મસ્તક પર આયે. ભગીરથ ગયા. પેલી શરત પૂરી થઈ, હવે ગંગાની બીજી શરત. કીધું કે હું પૃથ્વી લોક ઉપર આવીશ, પણ પૃથ્વી લોકમાં હજારો લાખો કરોડો લોકો મારામાં સ્નાન કરશે, એ પાપ લઈને આવશે, મારામાં સ્નાન કરશે, પાપ મૂકીને વયા જશે. અને જો આવું ચાલતું રહ્યું તો એક દિવસે હું પાપથી ભરાઈ જઈશ, પછી મારા પાપ દૂર કરવા વાળા કોણ? પ્રશ્ન પણ સાચો છે. જ્યારે પાપીઓ મારામાં સ્નાન કરે, મારામાં પાપ છોડીને વયા જાય, પછી મને પવિત્ર કરવા વાળું કોણ? ત્યારે ભગીરથજીએ કીધું, ગંગાદેવી તમે ચિંતા ન કરો, આ વાત સાચી છે કે અનેક પાપીઓ તમારામાં આવશે, સ્નાન કરશે અને પાપ મૂકીને વયા જશે, પણ ક્યારેક ક્યારેક તમારામાં સ્નાન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો પણ આવશે, વૈષ્ણવો પણ આવશે. અને હે ગંગાદેવી, જ્યારે વૈષ્ણવો, જ્યારે ભક્તો તમારામાં સ્નાન કરશે, ત્યારે તમારું પાપ પણ દૂર કરી દેશે. આ છે ભગવાનના ભક્તોની મહિમા, જે ગંગાને પણ પવિત્ર કરી નાખે. ગંગાર પરશ હૈલ પશ્ચાત પાવન, આ ગંગા ત્રિભુવનને પવિત્ર કરવા વાળી, પણ ઈ ગંગાને પવિત્ર કરવા વાળા ભગવાનના ભક્તો છે. આમ ભગીરથ ગંગાને પૃથ્વી ઉપર લાવ્યા. સૂર્યવંશની અદ્ભુત પરંપરા, એક એક રાજાના ચરિત્ર અદ્ભુત છે. આપણી પાસે સમય નથી એટલે હું બધાના ચરિત્ર નથી કહેતો, પણ અમુક અમુકના ચરિત્ર. ભગીરથના પુત્ર શ્રુત, શ્રુતના નાભ, નાભના સિંધુદ્વીપ, સિંધુદ્વીપના આયુતાયુ, આયુતાયુના ઋતુપર્ણ, ઋતુપર્ણના પુત્ર સર્વકામ, સર્વકામના પુત્ર સુદાસ, સુદાસના સોદાસ, સોદાસના અશ્મક, અશ્મકના મુલક, મુલકના પુત્ર એડવિડ, એડવિડના પુત્ર ખટવાંગ. આ રાજા ખટવાંગની કથા મેં બીજા દિવસે તમને કીધી. બે ઘડીમાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. આવા ખટવાંગ રાજાના પુત્ર દીર્ઘબાહુ, દીર્ઘબાહુના પુત્ર રઘુ, રાજા રઘુના પુત્ર થયા અજ, અને અજના પુત્ર થયા દશરથ. આ સૂર્યવંશની પરંપરા. રાજા દશરથ અયોધ્યાના રાજા હતા. અદ્ભુત ભગવાન શ્રી રામચંદ્ર અને આ રાજા દશરથ નો પરિચય ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં આપે છે. અદ્ભુત રાજા દશરથ કૈસે થે, ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે. અવધપુરી રઘુકુલ મનિ રાઉં, અવધપુરી રઘુકુલ મનિ રાઉં, અયોધ્યામાં રઘુકુળના મુકુટમણિ એવા એક રાજા રહેતા હતા. કેવા હતા એ રાજા? કહે છે, વેદ વિદિત તેહિ દશરથ નામ, વેદ વિદિત તેહિ દશરથ નામ, અયોધ્યાના રાજા દશરથ. દશરથનો પરિચય આપે છે, સાધારણ રાજા નહોતા. દશરથનો અર્થ થાય જેનો રથ દસે દિશામાં ચાલે. અદ્ભુત પરાક્રમી રાજા. મોટા મોટા દેવતાઓને પણ જ્યારે યુદ્ધમાં જરૂર પડતી રાજા દશરથને બોલાવતા. એવા રાજા દશરથ અયોધ્યાના રાજા છે, અવધપુરીના. રાજા દશરથનું રાજ્ય કેવું છે કે છે અવધ. અવધનો અર્થ થાય જે રાજ્યમાં ક્યારેય કોઈનો વધ ન હોય, ક્યારેય કોઈની હિંસા ન થતી હોય, એ રાજ્યને અવધ કહેવામાં આવે છે.
અવધપુરી રઘુકુલ મનિ રાઉં,
સભી લોકો ગાઈએ. गोस्वामी तुलसीदास जी की यह चौपाई
वेद विदित तेहि दशरथ नाम धर मधुरंधर गुण निधि ज्ञानी धर मधुरंधर गुण निधि ज्ञानी हृदय भगति मति सारंग हृदय भगति मति सारंग पानी
राजा दशरथ केवा छे गोस्वामी जी लखे छे धर्म धुरंधर जे धर्म मा धुरंधर हता एक वार राजा दशरथ ना मुखे थी वचन निकली जाए तो ई थईने ज रहेतो केवाय छे रघुकुल रीत सदा चली आई प्राण जाई पर वचन न जाए एक बार प्राण निकली जाए पण वचन क्यारे न जाए धर्म मां धुरंधर अने हृदय मां भगवान नी भक्ति हती सर्व सर्व गुणों ना निधि हता कहेवाय छे के बद्दा गुण राजा दशरथ मां हता एक समय नी वात राजा दशरथ ई राजमहल मां बैठा छे અને બેઠા બેઠા વિચારે છે
એક બાર ભૂપતિ મન માહી
ગાઈએ સભી લોકો
એક બાર ભૂપતિ મન માહી ભય ગલાની મોરે સુત નાહી
એકવાર રાજા દશરથ ઈ મહેલમાં બેઠા હતા અને ઈ મહેલમાં બેઠા બેઠા વિચાર કરે મારી એક નહીં ત્રણ ત્રણ પત્ની છે લગ્ન થઈ ગયા આટલો સમય વીતી ગયો છતાં એક પણ પુત્રની પ્રાપ્તિ નથી થઈ ભક્તો આ છે સંસાર આખી દુનિયાના ચક્રવર્તી સમ્રાટ છે રાજા છે ત્રણ ત્રણ પત્ની છે ધન ધાન્ય બધું છે પણ આ સંસારનો એક નિયમ છે કે વ્યક્તિ પાસે કાંઈક ને કાંઈક ખૂટે છે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી પૂર્ણ કોઈ નહીં હૈ સબ લોગ અપૂર્ણ હૈ સંસારમાં તમે જોયું હશે અમુક લોકો પાસે બહુ ધન હોય ધનની કોઈ કમી ન હોય જ્યારે ભોજન કરવા બેસે 56 ભોગ સુંદર સુંદર મીઠાઈઓ પરોસાતી હોય પણ એને ડાયાબિટીસ હોય પૈસા છે ધન છે ભોજન છે પણ ખાઈ નથી શકતા અને અમુક લોકોને ડાયાબિટીસ ન હોય ભૂખ હોય ખાવું હોય પણ એની પાસે પૈસા નથી જીસકે પાસ ભોજન હૈ ઉસકે પાસ ભૂખ નહીં હૈ ઓર જીસકો ભૂખ હૈ ઉસકે પાસ ભોજન નહીં હૈ યે હૈ સંસાર કા નિયમ
બધું છે પત્ની પુત્ર રાજ રજવાડા નોકર ચાકર સબ કુછ હૈ પરંતુ પુત્ર કી કમી હૈ રાજા દશરથ એક દિવસ મહેલમાં બેઠા છે અને વિચાર કરે
એક બાર ભૂપતિ મન માહી ભાય ગલાની મોરે સુત નાહી ગુરુ ગૃહ ગાયે તુરંત મહી
રાજા દશરથ પાસે શીખવા જેવું છે. જ્યારે રાજા દશરથના જીવનમાં દુઃખ આવ્યું, જ્યારે રાજા દશરથના જીવનમાં ચિંતા ઉત્પન્ન થઈ, રાજા દશરથ ચિંતિત છે, દુઃખી છે. પણ જ્યારે રાજા દશરથના મનમાં ચિંતા થઈ, દુઃખ ઉત્પન્ન થયું, ત્યારે રાજા એમની પત્ની પાસે ન ગયા, રાજા એમના મંત્રી પાસે ન ગયા, રાજા એની પ્રજા પાસે ન ગયા. જ્યારે હૃદયમાં દુઃખ ઉત્પન્ન થયું ત્યારે રાજા ગુરુ પાસે જાય છે. આ સંસારમાં જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે તો પાડોશી પાસે જઈને આપણે રડવા માંડીએ, સંસારના સાધારણ લોકો પાસે જઈને આપણે આપણું દુઃખ સંભળાવીએ. પણ મિત્રો, તમે જેની પાસે જઈ રહ્યા છો એ પોતે દુઃખી છે, એ તમને દુઃખથી દૂર નહીં કરી શકે. આ સંસારમાં દુઃખોથી દુઃખ કરવા માટે એકમાત્ર ભગવાન અને ગુરુ જ સમર્થ છે. રાજા દશરથના જીવનમાં જ્યારે દુઃખ ઉત્પન્ન થયું કે છે ગુરુજીના આશ્રમે જઈ રહ્યા છે.
ગુરુ ગૃહ ગયે તુરંત મહી પાલા,
ગુરુજીના આશ્રમમાં ગયા. રાજા દશરથ ગુરુના આશ્રમમાં ચાલીને ગયા છે, જો શીખવા જેવું છે. આજે લોકો પાસે થોડુંક પણ ધન વધી જાય, થોડાક પૈસા આવી જાય, તો પછી પોતે કષ્ટ ન કરે, ગુરુજીને ફોન કરે, ગુરુજી થોડુંક કષ્ટ છે, થોડીક ચિંતા છે, જરા ઘરે આવો ને. અને આજના ગુરુ પણ થોડા એવા ધનની લાલચમાં શિષ્યોના ઘરે જાય. રાજા દશરથ શીખવાડે છે સંસારનો પાલન કરવા વાળા ભૂપતિ, આખા ભૂમંડળના રાજા ચક્રવર્તી સમ્રાટ એ ગુરુજીના આશ્રમે જઈ રહ્યા છે. હંમેશા ગુરુજી પાસે કૃપા પ્રાપ્ત કરવી હોય તો એ ગુરુજી પાસે ચાલીને જાય. રાજા દશરથ જઈ રહ્યા છે.
ગુરુ ગૃહ ગયે તુરંત મહી પાલા, ચરણ લાગ કરી વિનય વિશાલા, ચરણ લાગ કરી વિનય વિશાલા, નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાય, કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાય.
રાજા દશરથ ગુરુજી કે આશ્રમ મેં ગયે હૈ, વશિષ્ઠ જી ને સ્વાગત કિયા, રાજા દશરથ ને પ્રણામ કિયા. રાજા દશરથ વારંવાર ગુરુજીના ચરણોમાં પ્રણામ કરે, પ્રાર્થના કરે, ગુરુજી જીવનમાં બહુ દુઃખ છે, ચિંતા છે. ક્યાં દુઃખ હૈ, ક્યાં ચિંતા હૈ, બતાઈએ. રાજા દશરથ પોતાનું દુઃખ ગુરુ વશિષ્ઠજીને સંભળાવે છે. ગુરુજી, મારા વિવાહ થયા લાંબો સમય વીતી ગયો, ત્રણ પત્ની છે પણ એક પણ સંતાનની પ્રાપ્તિ નથી થઈ. આટલું કહેતા રાજાનું હૃદય ગદગદ થઈ ગયું. રાજા દશરથ રડવા માંડ્યા. રાજા દશરથની આંખોથી આંસુની ધારા થવા માંડી. રાજા દશરથ ગુરુના ચરણોમાં રડી રહ્યા છે. ગુરુજી, શું જીવનમાં પુત્ર સુખ નહીં મળે,
શું મારા જીવનમાં સંતાન સુખ નથી લખ્યું? ત્યારે વશિષ્ઠજી કહે છે,
ડરહુ ધીર હો યહી સુત ચારી, ડરહુ ધીર હો યહી સુત ચારી, ત્રિભુવન વિદિત ભગતિ વયહારી, ત્રિભુવન વિદિત ભગતિ વયહારી,
રાજા રડી રહ્યા છે. વશિષ્ઠજી કે રાજન ધીરજ ધારણ કરો, તમારા જીવનમાં એક નહીં ચાર ચાર પુત્ર છે, અને સાધારણ નહીં, રઘુકુલનો ધ્વજ ફરકાવશે, અસુરોનો વિનાશ કરશે, ધર્મની સ્થાપના કરશે, રઘુકુલનો ડંકો વગાડી દેશે. એક નહીં ચાર ચાર. ચાહત મુનિ સંતા કમલા કંતા બલવલ સંતા બલવંત, રાજન એક નહીં ચાર ચાર પુત્ર, પણ એ પુત્રની પ્રાપ્તિ કરવા માટે તમારે પુત્રેષ્ઠ યજ્ઞ કરવો પડશે. અને હે રાજન, આ પુત્ર કામેષ્ઠ યજ્ઞ હું નહીં કરાવી શકું. આ પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરવા માટે શ્રીંગી ઋષિને બોલાવવા પડશે. જુઓ, બહુ સુંદર ઉપદેશ મળી રહ્યો છે. વશિષ્ઠજી કહે છે કે પુત્ર કામેષ્ઠ યજ્ઞ હું નહીં કરાવી શકું, એની માટે શ્રીંગી ઋષિને બોલાવવા પડશે. આને કહેવાય ગુરુ. જ્યારે ગુરુમાં પોતાના શિષ્યનો ઉદ્ધાર કરવાની શક્તિ ન હોય ત્યારે ઈ ગુરુને પોતાના શિષ્યને બીજા ગુરુ પાસે મોકલવો જોઈએ. ગોસ્વામીજી લખે છે કે વશિષ્ઠજીના કહેવાથી શ્રીંગી ઋષિને બોલાવવામાં આવ્યા. શ્રીંગી ઋષિએ બહુ સુંદર યજ્ઞ પ્રારંભ કર્યો અને ભક્તિ સહિત મુનિ આહુતિ દીની, ભક્તિ યુક્ત યજ્ઞમાં આહુતિ દીધી, અને અગ્નિમાં આહુતિ દેવાથી અગ્નિ દેવતા પ્રગટ થયા. એ અગ્નિ દેવતાએ વશિષ્ઠજીને ચરુ પ્રદાન કર્યું. વશિષ્ઠજીએ એ ખીર રાજા દશરથને દીધી અને રાજા દશરથે સરખે ભાગે એ પ્રસાદ પોતાની રાણીઓને વેચી દીધો. જે દિવસથી આ ત્રણેય રાણીઓએ એ અગ્નિ દેવતાનો પ્રસાદ ગ્રહણ કર્યો છે, એ દિવસથી ભગવાન એ રાણીઓના ગર્ભમાં આવી ગયા છે. ગોસ્વામીજી લખે છે, જે દિવસથી રાણીઓ ગર્ભવતી થઈ છે એ દિવસથી અયોધ્યામાં આનંદ હી આનંદ વહી રહ્યો છે. બધા લોકો પ્રસન્ન છે. રાણીઓનું તેજ વધવા માંડ્યું. ધીરે ધીરે સમય વીતતો ગયો. 9 મહિના વીતી ગયા છે અને એ દિવસ નજીક આવી ગયો છે જે દિવસે ભગવાન રામચંદ્ર આ પૃથ્વી ઉપર અવતરિત થવાના છે. ગોસ્વામી એ ભગવાન શ્રી રામચંદ્રના જન્મનું વર્ણન કરે. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ થવાનો હતો ત્યારે આ સંસારની સ્થિતિ કેવી હતી? લખે છે,
નોમી તિથિ મધુમાસ પુનિતા, નોમી તિથિ મધુમાસ પુનિતા, નોમી તિથિ મધુ માસ પુનિતા, નોમી તિથિ મ
તિથિ આવી ગઈ છે, મધુમાસ, જેને ચૈત્ર માસ કહેવાય છે. ચૈત્ર માસ નવમી તિથિ અને અભિજીત મુહૂર્ત, અભિજીત નામનું મુહૂર્ત લાગી ગયું છે. અદ્ભુત સમય, ગ્રહ, વાર, નક્ષત્ર સકલ ભયે અનુકૂળ.
નવમી તિથિ મધુ માસ પુનીતા, નવમી તિથિ
ગાઈએ સવેલો
માસ પુનીતા, શુકલ પચ અભિજીત હરિ પ્રીતા, મધ્ય દિવસ અતિ શીતન ધામા,
મધ્ય દિવસ
મધ્ય દિવસ અતિ શીતન ધામા, મધ્ય દિવસ શીતન ધામા.
કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાતે 12 વાગે થયો, કારણ કે કાળા કામ કરવાના હતા ને, એટલે જન્મ પણ કાળી રાતે થયો. લેકિન રામચંદ્ર કી કાર્ય તો ઉજ્જવલ હૈ, પવિત્ર હૈ, અદભુત હૈ, ઇસલિયે રામ કા જન્મ અંધેરી રાત કો નહીં, દોપહેર કો, બપોરે 12 વાગે. કે છે મધ્ય દિવસ આવી ગયો છે. આમ તમે જોવા જાઓ ને તો ચૈત્ર માસમાં તડકો હોય, ગરમી હોય, પણ ભગવાન રામ જન્મ લેવાના છે એટલે સૂર્ય દેવતાએ પોતાની ગરમી ઠંડી કરી નાખી. એવું વાતાવરણ થઈ ગયું, ગરમી નહીં અને વધારે ઠંડી પણ નહીં, વાતાનુકૂલિત, ભગવાનને પસંદ આવે એવું વાતાવરણ, પવિત્ર કાળ, પવિત્ર સમય આવી ગયો છે.
મધ્ય દિવસ અતિ શીતન ધામા,
પવિત્ર ચોપાઈ કો
મધ્ય દિવસ અતિ શીતન ધામા,
પવન દેવતાને ખબર પડી ભગવાન શ્રી રામ જન્મ લેવા જઈ રહ્યા છે. એ હવાને સુગંધિત કરી નાખી, શીતલ મંદ સુગંધિત હવા. અને સંસારના ઋષિ મુનિઓને ખબર પડી પ્રભુનો જન્મ છે આજે. ઋષિઓની ઋષિ મુનિઓના મનમાં આનંદ થયો અને અસુરોના મનમાં ક્ષોભ ઉત્પન્ન થયો.
શીતલ મંદ સુરભિ બહબાહુ, શીતલ મંદ સુરભિ બહબાહુ, શીતલ મંદ સુરભિ બહબાહુ, શીતલ મંદ સુરભિ બહબાહુ, હરષિત સુર સંતન મન
કહેવાય છે. રાવણના અત્યાચારથી, અસુરોના અત્યાચારથી એ વૃક્ષોએ ફૂલ અને ફળ આપવાના બંધ કરી દીધા હતા, નદીઓમાં પાણી વહેતું બંધ થઈ ગયું હતું. પણ જેવી એ વૃક્ષોને ખબર પડી
प्रभु अवतार लेने वाले हैं, भगवान राम आने वाले हैं। ई वृक्षों पर फल लागवा मिल्या, ई वृक्षों पर फूल आवी गया, नदियों में पूर आवा मिल्यू, भगवान जन्म लेवाना छे।
बन कुसुमित गिरी गन मनियारा,
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 प्रवाही सकल सरिता अमृत धारा, अवसर बिरंची जब जाना,
ब्रह्मलोक में ब्रह्मा जी ने खबर पड़ी भगवान श्री रामचंद्र जन्म लेवाना छे। ब्रह्मा जी ए समस्त देवी देवताओं ने बोलावी लीधा, बधा देवी देवताओं नवा नवा वस्त्रों पहेरी पोतपोताना विमानों ने सजावी, कहेवाय छे भगवान श्री रामचंद्र ना दर्शन करवा माटे आवे छे।
गगन विमल संकुल सुरजूता,
गगन विमल संकुल सुरजूता,
आकाश मा इतला विमानो, इतला विमानो, आकाश मा ट्राफिक जाम थई गयो, विमानो एक बीजा साथे अथड़ावा मांड्या, 33 करोड़ देवी देवताओ आकाश मा विमान मा आवीने उभा छे।
गगन विमल संकुल सुरजूता,
गगन विमल संकुल सुरजूता,
गावही गुण गंधर्व बरूता,
गावही गुण गंधर्व बरूता।
ई देवताओ आकाश में उभा उभा जेम कोक ना मातम में गया हो एम उभा नोता, ई भगवान राम नो जन्म थवानो छे, खबर पड़ता देवताओं आकाश में उभा उभा भगवान ने याद करवा मिल्या, कीर्तन करवा मिल्या। आओ आपणे पण देवताओं नी साथे कीर्तन करिए।
राजा राम 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 सीता राम राम राम,
आइए सब लोग,
राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम,
राजा राम 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 सीता राम राम राम,
राजा राम 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 सीता राम राम राम,
राजा राम 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 सीता
राम राम राम, राजा राम 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 राम,
राजा राम 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 राम,
राजा राम 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 सीता राम राम राम,
राजा राम 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 सीता राम राम राम,
राजा राम 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 सीता राम राम राम,
सब लोग कैसे गाइए,
राजा राम 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 सीता राम राम राम,
राजा राम 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 सीता राम राम राम,
राजा राम 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 सीता राम राम राम,
राजा राम 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 सीता राम राम राम।
देवताओं स्तुति करें इस समय, आ संसार में भक्तों ने आनंद आपवा माटे, असुरोनो विनाश करवा माटे, अने संसारना लोकोने मर्यादा धर्मनो उपदेश देवा माटे, जेम मोटा मोटा पहाड़ों पाछळथी सूर्य प्रकट थाय, जेम सिंहणना गर्भेथी सिंह जन्म ले, एम कौशल्याना गर्भेथी भगवान श्री रामचंद्रे जन्म लीधो। बोले श्री रामचंद्र भगवान की जय, श्री रामचंद्र भगवान की
जय,
श्री रामचंद्र भगवान की
जय।
भगवान श्री रामचंद्र नो जन्म थयो, ई कौशल्या ने दशरथ भगवान श्री रामचंद्र ने ई पारणिया में झूलावे छे, अने झूलावता झूलावता बहुत सुंदर स्तुति करे, बधा लोको बैठा रहे अने भगवान श्री रामचंद्र ने स्तुति करे।
भये प्रकट कृपाला
दीन दयाला कौशल्या हितकारी वय
प्रकट कृपाला दीन दयाला कौशल्या हितकारी
वय प्रकट कृपाला दीन दयाला कौशल्या लोग स्तुति कीजिए भगवान को
हर्षित
महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी
हर
भक्तों पर कृपा करने वाले दिनों के ऊपर दया करने वाले कौशल्या का हित करने के लिए संसार के लोगों के मन को आनंद देने के लिए भगवान अद्भुत स्वरूप धारण करके प्रकट हुए हैं।
लोचन अभिराम तनु घन श्यामा लोचन निज आयुध भुज चारी भूषण वन माला नयन विशाला शोभा सिंधु करारी
कह दूही कर जोरी अस्तुति तोरी केही विधि करो अनंता
कह दूही कर जोरी विधि करो अनंता
माया गुण ज्ञान तीतयमाना माया वेद पुराण भनंता करुणा सुख सागर सब गुण आगर जेहि गावहि श्रुति संता करुणा
प्रकट श्री कंता
सो मागे प्रकट श्री कंता
ब्रह्मांड निकाया निरमित माया ब्रह्मांड निकाया निरमित माया रोम रोम प्रतिबे मम उरसोवासी यह उपहासी सुनत धीरमति धीर न रहे मम उरसोवासी
यह उपहासी सुनत धीरमति धीर न रहे
भय प्रकट कृपाला दीन दयाला कौशल्या हितकारी
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 रघुपति राघव राजा राम पतित पावन सीतारा
रघुपति
गाइए सब लोग
राजा राम पतित
पतित पावन सीता पति राघव राजा राम पतित पावन सीता राम
रघुपति राघव राजा राम पतित पावन सीता राम
बोलो रघुपति राघव राजा राम पतित पावन सीता राम
रघुपति राघव राजा राम पतित पावन सीता राम
रघुपति राघव
राघव राजा
रामचंद्र भगवान की।